બાકી કોઈ પ્રગટ પર્યાય નો આશ્રય લેવાય કે ના લેવાય? પ્રગટ પર્યાય નો કેમ ના લેવાય? નિર્મળ પર્યાય હોય તો કેમ ના લેવાય? પ્રગટ પર્યાય નો કેમ ના લેવાય? અરે પર્યાય જ એક સમય ની હોય તો એક સમય નાશવાનો, એનો આશ્રય કેવી રીતે લેવાય? કોઈનો પણ આશ્રય અવલંબન આધાર કોનો લેવાય? નિત્ય નો ટકતામાં આવવાનો હોય. આ તો પર્યાય તો કેવી છે? એટલા માટે આશ્રય જો લેવું છે તો શુદ્ધને એટલે શુદ્ધનય નો વિષય લેવો છે, અને શુદ્ધનય પર્યાય લેવી છે તો એને પ્રગટ થઈ છે. તો અહીંયા કેવું છે, ઉદ્ધત જ્ઞાન કેવું છે કે શુદ્ધનય, કે શુદ્ધનય માં રહીને એટલે શુદ્ધનય નો આશ્રય કરીને જેવો સદાય. હવે આ પ્રગટ થયું પછી શું થયું? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થયું. હવે શેનો પ્રયાસ હોય છે? ચારિત્ર નો, એકાગ્રતા નો. ક્યારે હોય છે? જયારે ધ્યાનમાં બેસે ત્યારે, એને જયારે નિરીકલ દશા આવે ત્યારે. ક્યારે? સદાય હોય. સદાય પ્રયત્ન તો ચાલુ છે, પછી એટલો પુરુષાર્થ નથી ઉપડતો અને ગુણસ્થાન નથી બદલતું, એ જુદી વાત. બાકી એક પણ સમય નાની નો પ્રયાસ વગર નો જાતો નથી. એટલું પુરુષાર્થ નું હજી બળ નથી આવ્યું, તો એટલે એ ગુણસ્થાન બદલતું નથી, પણ પ્રયાસ તો ચાલુ છે. તો સદાય એકાગ્રપણા નો અભ્યાસ કરે છે, ચારિત્ર ની સ્થિરતા નો હવે પ્રયાસ એ કરે છે. અને તેઓ હવે કેવો છે? નિરંતર રાગારથી રહિત ચિત્ત વાળા વર્તતા થકા. ફરીથી બે આવ્યું, શું બે નિરંતર આવ્યું? નિરંતર રાગાદિથી રહી છે અને નિરંતર ચારિત્ર નો અભ્યાસ છે. નિરંતર શ્રદ્ધા અપેક્ષા એ થઈ ગયા, પણ હજી ચારિત્ર અપેક્ષા એ છે, તો એના માટે પ્રયાસ પણ એ ચાલુ છે. બે રીતે આવી ગયો. નિરંતર રાગાદિથી રહી ચિત્તવાળા. હવે ક્યાંય રાગમાં પોતા પણ નથી માનતા, પરણમન થઈ રહી જુદી વાત છે, પણ હવે ચિત્તવાળા એટલે એમાં એકત્વપણા, એકત્વપણા રૂચિ વાળા, રસ વાળા નથી કોઈ પણ રાગમાં. હવે તો નિરંતર રાગાદિથી રહી ચિત્ત વાળા, એનું પરણમન એવું થયું જ્ઞાનમય કે જેમાં રાગ સાથે હવે એકાગ્ર એકાકારપણું, એમાં રૂચિ રસપણું જેમાં નથી, એવા વર્તતા થકા. શબ્દ કે વાક્યો છે વર્તતા થકા. વર્તતા થકા એટલે શું? ચાલુ વર્તમાન, આવી નિરંતર ધારા છે ને, અને ત્યારે તો નિરંતર કહેવાય. વર્તતા થકા એ શું દેખાડે છે? ભૂતકાળમાં હતા કે ભવિષ્યમાં થશે? ચાલુ વર્તમાન, પાછો ચાલુ વર્તમાન, એ રીતે એની ધારા પ્રવાહ ચાલે છે. તો ફરીથી કહેવા ત્યાં છે એમને શું છે? શુદ્ધ નહીં પ્રગટ થયો છે અને પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો અભ્યાસ કરે છે. અને તો શું થાય છે? તો શું જો આમાં એક બહુ છે, આગળ વધવાનો પુરુષાર્થ છે તો જે સાથ થાય એ ટકવાનો તો હોય જ ને. શું છે કે જ્યાં આગળ વધવાનો છે તો વર્તમાન દશાનો ટકવાનો તો સહેજે થયા વગર અલગ ના કરો. પણ એ વધારે જેમ કે ને, આ ભાઈ કરોડ કમાય છે તો જેટલા પૈસા છે એટલા તો એની પાસે પડ્યા છે, આ તો વધારે કમાતો હોય એમ. અહીંયા નાની ને શું છે કે પોતાનો આગળ વધવાનો પુરુષાર્થ ચાલે છે તો વર્તમાન દશાને ટકાવવાનો તો પુરુષાર્થ સાથે સહેજે હોય છે. તો એ રીતે સદાય અભ્યાસ કરે છે. અને તો નિરંતર રાગાદિથી રહી ચિત્ત વાળા વર્તતા થકા. આ વર્તમાન ફરીથી ભવિષ્ય માટેની ભાવના શું છે? કે મારે એકાગ્રતા કરીને કરવું. અને વર્તમાન કેવી દશા છે? કે રાગ આદિમાં ક્યાંય પણ એકત્વ પણ નથી, એ વર્તમાન વર્તે. અને ભવિષ્યમાં મારે એમાં એકાગ્ર થઈને પૂર્ણતા પ્રગટ કરવી છે એવી ભાવના. તો બે વાત લઈ લે કે એ સદાય એકાગ્રતાનો અભ્યાસ કરે છે ભવિષ્યમાં પૂર્ણતા થાય, અને વર્તમાન જે રાગાદી એ વર્તતા થતા બંધ રહીત એવા સમયના સારને. કોણ છે બંધ રહીત? કોણ છે? એ તો સમય સાર લખ્યું, સમયના સારને. સમયસર ક્યુ લેવું? ગુજરાતી લેવું, હિન્દી લેવું? ભાઈ એ બનતી રહી છે સમયસર જે છે, જે સનાચારદેન ટીકા વાળો અમને ચંદ્રાચારદેન ટીકા નહી, અહીંયા તને કુછ સમજ નહીં. તો એટલા માટે બ્રેકેટમાં લખ્યું, અર્થાત પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને દેખે છે. જો આમાં એક બહુ જ વિચારી લેવું, અહીંયા દેખે છે એટલે શું લેવું? અવલોકન. દેખે છે એટલે શું લેવું? દેખે છે એટલે અવલોકન અહીંયા ના લેવું, કારણ કે અવલોકનમાં તો કઈ સાધનાનું જ નથી. અહીંયા દેખે છે એટલે કે અનુભવે, એટલા માટે ખુલાસો કર્યો ને, દેખે છે એટલે અનુભવે છે. દેખે છે એટલે સામાન્ય અવલોકનની વાત એ નથી. સામાન્ય અવલોકન પહેલું તો આપણને પકડાતું અને એનાથી કોઈ સાધનામાં એ પ્રકાર નથી. તો અહીંયા સમયના પશ્યંતી એટલે સ્પર્શે છે, અનુભવે છે, જાણે છે, માને છે. અહીંયા દેખે છે, માને શ્રદ્ધા લઈ લો, કોઈ વાત નથી. પણ જો આમ પશ્યંત એટલે જો, પણ આ બધા એક સાથે શું હોય છે? સાથે હોય છે. પછી ક્યારેક કોઈ શબ્દ પ્રયોગ તમે કરી શકો છો. પશ્યંતી એટલે જોવું, જોવા સાથે સમ્યક જ્ઞાન સાથે સમ્યક દર્શન હોય છે. અને જેટલો ઉપયોગ સ્થિર થયો છે એટલે ચારિત્ર છે. એટલે અવલોકન કરે, અવલોકન એટલે પછી ખાલી ઓલું સામાન્ય અવલોકન ન લેવું, એ અહીંયા દ્રષ્ટિવાળું શ્રદ્ધા એટલે સમ્યક દર્શન જે છે શ્રદ્ધા એની સાથે. એટલા માટે જ્યાં જે પ્રકાર હોય એ રીતે સમજી લો, બાકી શબ્દો પકડીને કઈ કામ થવાનું એ નથી. તો આ રીતે બંધ રહી તેવા સમય સારને ફરીથી શું આવ્યું? જે કોઈ બંધ છે એ હવે કેવો છે? એટલો અલ્પ થઈ ગયો છે કે એની કોઈ ગણતરી નથી. અને છે તો એને ટાળવાનો એનો પ્રયાસ થાય છે. અને એ માટેનો પ્રયાસમાં શું છે કે બંધ રહીત પોતાના સમયસાને નિરંતર અનુભવવા કરે છે. આ એનો પ્રયાસ કરે કે વર્તમાન અશુદ્ધતા એક ચોથે ગુણસ્થાનને યોગ્ય, અશુદ્ધતા એટલે ચોથે ગુણસ્થાનને યોગ્ય છે, શુદ્ધતા પ્રગટી છે, અને હવે જે બાકી છે એનો ટાળવાનો પ્રયાસ કરે. અને એના માટે શું કરે છે? કારણ કે ભાઈ બંધ રહીત છે અને બંધ રહીતનો અનુભવમાં જાય છે તો બંધ છૂટતો જાય. આપણે જેના નિમિત્તે બંધ થાય છે તરફ લખ કરીને અટકી ગયા અને પછી પ્રશ્ન કરે બંધ કેમ નથી જતો? કોને અનુભવે છે? કોના તરફ લક્ષ થઈ ગયું છે? જે બંધના નિમિત્તો છે અથવા સ્વયં બંધ સ્વરૂપ છે એવા રાગા દીવા એ માત્ર ક્યાં પેડા બંધ કરે તો બંધ રહીત. જો આખી શૈલી એટલા માટે લીધી, બંધ રહીત સ્વભાવ તરફ જા તો બંધ છૂટી જશે. તે બંધ રહીત સમયના સારને એ અનુભવે. ભાવાર્થ, અહીં શુદ્ધનય વડે એકાગ્રતાનો અભ્યાસ કરવાનું કહ્યું છે. શુદ્ધનય વડે, વડે વડે સાધન, તો સાધન શું લીધું અહીંયા? શુદ્ધનય. શુદ્ધનય એટલે કે ત્રિકાળી એનો વિષય છે, એનો અનુભવ આશ્રય એ પણ છે, અને વર્તમાન પ્રગટ પર્યાય શુદ્ધનયની જે પ્રતિ વિતરાગતા રૂપની, અને એના દ્વારા અને આમ કરીને શું નિષેધ થઈ ગયો? ત્રિકાળી દ્રવ્ય લઈએ કે પ્રગટ પર્યાય જે શુદ્ધતા થઈ એના દ્વારા હવે એકાગ્રતાનો અભ્યાસ કરેલો છે. કે કોઈ અજીવ દ્રવ્ય તો બોલી જજે, પણ કોઈ શુભરાગની ક્રિયા જે કોઈ પુણ્ય છે કે આશ્રવ છે, વ્યવહારત્ન તો એનો વિકલ્પ છે, એનાથી પણ કામ થવાનું એ નથી. એ રીતે આખી વાર લીધી કે અહીંયા અહીં શુદ્ધનય વડે આગળ તો આવશે ને, શુદ્ધનય એનો ખુલાસો આવશે. તો શુદ્ધનય એટલે ત્રિકાળી દ્રવ્ય લીધું અને અર્થ થયો કે બીજી કોઈની એની સાપેક્ષતા પછી કોઈ જોવે કે નહીં, મદદ તો જોવે કે નહીં. સારા કામમાં એ લોકો મદદ લેતા હોય છે, લે કે નહીં? આમાં શું કે આ તો સારું કામ કરે છે, એમાં બીજો મદદ કરે તો ઉલટાનું સારું. આપણું કામ સહેલું થઈ જાય ને, કોઈ ખરાબ કામમાં છે, સારા કામમાં કોઈ મદદ કરે તો સારું કે નહીં? અરે પણ કોઈ નહીં મળે તો હું પોતે કરવાનો છું, પણ કોઈ મદદ કરવા આવે સારા કામમાં તો વાંધો શું છે? જો બીજાની સાપેક્ષતા કરીને તો તારી તો શરૂઆત જ નથી થવાની. જે પોતાને અધૂરો માનશે એને ક્યારે પૂર્ણતાની સાધના નહીં થાય. પોતાને પહેલેથી પાયામાં શું માની લીધો? અપૂર્ણ માની લીધો છે, અધૂરો માની લીધો છે. અને અધૂરો જો માની, અને બીજો ફરીથી વાત ઘણી શું લઈએ, એક વિચારી લેવા, શ્રદ્ધાને ક્યારે અપૂર્ણ તત્વ સ્વીકાર્ય નથી. એ વાત તો એટલું નક્કી છે કે નહીં, એક તો અધૂરું નહીં અને બીજું કયું પલટતું નહીં. અધૂરું માં તો વિપરીત તો ઘણું દૂરની વાત. આ એક શ્રદ્ધાનો જેમ કોઈના પ્રત્યે પણ અર્પણતા, જે રીતે ચલો અહીંયા સ્વભાવ નહીં, બહારમાં પણ અર્પણતા દેવ શાસ્ત્ર ગુરુ કેટલી હોય, મનથી હોય કે વચનથી હોય કે ધન માંથી કેટલી, બધી બહુ એટલી બધી નહીં, બીજા માટે રાખવાની, બીજા માટે રાખવી પડે. અહીંયા સંસારમાં છીએ, ગ્રસ્ત દશામાં છીએ, બીજા માટે રાખવી પડે. કૃતકારિત અનુમોદન માંથી કેટલે નહીં. આ એક શ્રદ્ધાનો એક સ્વભાવ છે, એનું લક્ષણ કે સ્વરૂપ. જે તરફ ઝૂકી ઢળી એ તરફ કેવી હોય છે, સર્વાંગે એની અર્પણતા હોય છે. એમ અહીંયા કહે છે કે શુદ્ધ નહી વડે એકાગ્રતા નો અભ્યાસ. બીજું તારી પાસે સાધન એ પડેલું જ છે, અને જેમ આવ્યું હતું ને કે પેલું શું કરવું, અનુભવ માટે શું કરવું, કે પ્રજ્ઞા છીણી આગળ આવે ને, પછી પ્રજ્ઞા છીણી વડે આત્મા અને બંને જુદા કરે, પછી બે ને જુદા કર્યા પછી શું કરવું, કઈક બીજું કહે કે ભાઈ એ જ પ્રજ્ઞા છીણી થી તો આત્માને ગ્રહણ કરજે. એમાં એ સાધન ક્યારે છૂટવાનું નથી, પૂર્ણ થયા સુધી એ જ સાધન રહેવાનું. તો અહીંયા ત્રિકાળી દેવ છે, એના આશ્રય વડે અથવા તો વિતરાગી પણ પર્યાય પ્રગટ થાય એના વડે એકાગ્રતાનો અભ્યાસ કરવાનું કહ્યું છે. પછી ઓલાના ઠેકાણા નથી, ત્યાં તો એકાગ્રતાની વાત તો એ ક્યાંય. બાકી તો આચાર્ય દેવ ખાલી કેટલા 6 મહિના કીધું છે, નહીં 6 મહિના કીધું છે, નથી એ અધિક કીધું છે. અમે તો 6 મહિના ક્યાં, 6 વર્ષ નહીં, હવે અમારે તો ઘણા ને કેટલા થઈ ગયા, 60 વર્ષ થવા આવ્યા ને. આચાર્ય દેવ જે રીતે કહેવા માંગે છે એ રીતે તે કર્યો નથી, અને એ રીતે કરીશ તો 6 મહિના તો વધારે વધારે છે. તો કે શું કેવો અભ્યાસ કરવાનો, હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. ફરીથી શબ્દ શું છે, કેવળ જ્ઞાન છું. છું આખો જયારે છે ને શ્રદ્ધાની વાત આવશે ને પછી છે નહીં, છું આવે, ફરક પડે છે. છે શું કહેવાય છે, છું કહેવાય છે, એટલે કોઈક બીજાને અનુલક્ષીને આવે, અને છું માં એમાં પોતાનું અસ્તિત્વ આવે. છે કેતા બીજાના અસ્તિત્વ તરફ લગ જાય છે, આ છે છે છે, અને અહીંયા શું છે, શ્રદ્ધા એ શું કરે છે, છું. તો હું કેવો છું, હું છું તો કેવો છું, જ્ઞાન સ્વરૂપ. અને કેવળ જ્ઞાન સ્વરૂપ એટલે, કેવળ જ્ઞાન સ્વરૂપ એટલે ક્ષાય ભાવ લેવો કે કેવો લેવો, કેવળ જ્ઞાન ક્ષાય ભાવ રૂપે છે કે નહીં. 5 ભાવમાંથી કેવળ જ્ઞાન ક્યાં ભાવ રૂપે છે, પેલા જેટલું કહ્યું એટલે કેવળ જ્ઞાન એ ક્યાં ભાવે છે, ક્ષાયિક ભાવે છે ને. અહીંયા કેવળ જ્ઞાન સ્વરૂપ એટલે ક્ષાયિક ભાવ સ્વરૂપ. હા તો એમાં શું થાય, હા પણ તો કેવળ જ્ઞાન છે ને, કેવળ જ્ઞાન સ્વરૂપ નહીં, સર્વજીવ સિદ્ધ સ્વભાવી છે એમ નથી આવતું. કેવળ જ્ઞાન સ્વભાવી છે, સર્વજ્ઞ સ્વભાવી છે. કેવળ જ્ઞાન અને કેવળ જ્ઞાન સ્વરૂપ બે આંતરો છે દેહમાં. કેવળ જ્ઞાન એ પોતે ક્ષાયિક ભાવ છે, અને કેવળ જ્ઞાન સ્વરૂપે પરમ પારમાર્થિક ભાવ છે. કેવળ જ્ઞાન એ સાધ્ય છે, અને કેવળ જ્ઞાન સ્વરૂપે ધ્યેય છે. કેવળ જ્ઞાન એ પ્રગટ કરવા યોગ્ય છે, અને કેવળ જ્ઞાન સ્વરૂપે આશ્રય કરવા યોગ્ય. એ આંતરો છે એ રીતે કે ભાઈ આ તો કેવળ જ્ઞાન સ્વરૂપ એટલે કેવળ માત્ર જેમું જ્ઞાન જ, અને કેવળ જ્ઞાન કહેતા એમાં જ્ઞાન સિવાય બીજું કઈ આવે કે નતા આવે. કેવળ જ્ઞાન કીધું, માત્ર જ્ઞાન, ફક્ત જ્ઞાન, બીજું એમાં કઈ ન આવે. ફરી ફરી એક એક શબ્દમાં કઈ આવી રીતે સમજાવવું પડે. સાકર કેવી કે ગડપણમાં, માત્ર ગડપણ, તો એનો અર્થ એવો છે કે બીજાનો અભાવ. હંમેશા આવું જયારે લક્ષણ માટે માત્ર શબ્દ આવે ત્યારે એનો અર્થ સમજો, એનાથી વિરુદ્ધ ના ભાવ નો અભાવ છે, પણ અવિના ભાવી નો ક્યારે અભાવ ન થઈ શકે. અવિના ભાવી ભાવ હોય એનો ક્યારે, અરે અભાવ થાય તો અવિના ભાવી કીધું એનું. તો જ્ઞાન માત્ર કહેતા, કેવળ જ્ઞાન કહેતા કોનો અભાવ સમજવો, જ્ઞાન થી વિરુદ્ધ ના ભાવ અને રાગાદી ભાવ લઈ લેવો, કોઈ પણ ભેદ ભાવ લઈ લે. આગળ રંગ રાગ ને ભેદ અહીંયા નિદ્રા અધિકાર માં શું આવ્યું? મતિ શ્રુતા વધી એ બધા ભેદો જ્ઞાન ભય છે. આ જ્ઞાન પદ પરમાર્થ છે જે જીવ, તો એ જ્ઞાન માત્ર ભાવ ની અંદર રાગાદી ભાવ ભદ્રવ્ય તો ન કર્મ દ્રવ્ય કર્મ તો ક્યાંય દૂર હોય કે આવા ભાવો ભેદભાવો થી પણ રહીત હું કેવો છું ઉપર આવી જાઉં. હવે શું છે શ્રદ્ધાનું આખું અને અહીંયા તો સમ્યક દર્શન થયું છે. હવે ઉપયોગની સ્થિરતા માટેની આ પ્રયાસ છે. પેલું શેનું હતું? શ્રદ્ધામાં શું હતું? પેલું એકત્વમાં રહીત થવાનું અને હવે કેવું હતું? તેનાથી અભાવ થવાનો. મને શ્રદ્ધાનો પુરસાદ હતો અને હવે કેવો છે? ચારિત્રનો. તો એ કહ્યું છે કે હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. અને આમાં એક છે ને બહુ શું થઈ જતું સામાન્ય બીજાની વાત નહીં, શબ્દોની પાછળ રહેલા વાચ્ય સુધી પહોંચવું. આપણે શબ્દો સુધી કહીએ, જેમ કે ને અનુભવ પહેલાના ક્યાં વિકલ્પો હોય? જો આખો આખો ઝુકાવ ક્યાં ગયો? વિકલ્પ શબ્દો ઉપર ગયો. અરે ભાઈ જેનાથી છૂટવું છે એ ક્યાં હોય એમ યાદ કરવા છે? કચરો કાઢતા કાઢતા છેલ્લો કચરો કેવો નીકળશે? અરે ભાઈ કચરો કાઢવાનો છે એમાં પછી કેવો નીકળવું કેમ હોય? જેનો ત્યાગ કરવો છે એનો જો વિકલ્પ છે ને તો સમજો એને ત્યાગ નહીં થાય. તારે જેનો તારે ત્યાગ કરવો છે એ સંબંધીના જો વિકલ્પ રહી ગયા તો ત્યાગ શું કરીશ? ત્યાગ એના માટે છે કે એ જ મટી વિપરીતતાઓ કેટલી બધી થાય છે. અને એ રીતે વિચાર કરીને કોઈ પણ વિકલ્પ, કયો વિકલ્પ? ત્યાગ, ત્યાગ સંબંધીનો કે ગ્રહણ સંબંધીનો? નિરર્થક કોણ છે? કયો વિકલ્પ નિરર્થક છે? ત્યાગ કરવાનો કે ગ્રહણ કરવાનો? કેમ ભલે ને વિકલ્પ હોય તો એમાં શું છે? પેલો વિકલ્પ એ પેલા તો કરવો પડે ને, પેલા તો હોય કે નહીં બધું? હા ચલો હોય લઈ લે, તમે બહુ તમને બહુ એટલો બધો તો હોય કે નહીં તો પછી કરવો તો પડે કે નહીં? ફરીથી જેને તારે છોડવું છે એના સુખા વિકલ્પ કરે છે. ક્યારે પણ એવી રીતે મળમૂત્ર ના ત્યાગ અથવા કફ આવ્યો ત્યારે એનો વિચાર કરીએ છે? કઈ જેનું છોડવું છે એનું સ્મરણ કરીને અડકે તને શું ગુજરાતી એને ઇંગ્લિશમાં એને કહીએ શું કહે? એના પ્રત્યે તેને સોફ્ટ કોર્નર છે, તું નહીં છોડી શકે. અને બીજું ચાલો એનું નહીં, પણ જેનું ગ્રહણ કરવું છે એનો તો હોય કે નહીં વિકલ્પ? ગ્રહણ નહીં થાય કાંઈ ને, પણ ગ્રહણ નો વિકલ્પ પહેલા તો કરશો. તમે ત્યાગનું છોડાવો આટલું તમારું રાખો તમે. અરે જે છે એના સંબંધે શું કામ વિકલ્પ કરે? જે છોડવા છે એનો તો ન કર, પણ જેને ગ્રહણ એટલે જે સ્વરૂપ છે છેનો વિકલ્પ કરાય. વિકલ્પ ક્યારે કરાય? ન હોય તો કરાય. અને એ રીતે વિકલ્પ તે ઉભો કરીને જાણે તારા અસ્તિત્વનો તે નકાર કર્યો. સાકર ગળી છે ને કેટલા વિકલ્પ આવે? એકાદ બે તો આવે. ક્યારેક આવે ઊંઘમાં, ઊંઘમાંથી એકદમ જાગ્યા હોય ત્યારે ફરીથી છે એનો વિકલ્પ શું કરવો અને જે છોડવાનો છે એનો શું વિકલ્પ? અને આ રીતે વિકલ્પ શું કહેવાય છે? નિરર્થક, નિરર્થક, નિરર્થક. એનાથી કઈ પ્રયોજનશીલ થવાનું નથી. સ્વભાવના વિકલ્પ કરવા છે તો છે જ, છે જ છે એનો શું કામ કરો? ન હોય ને તો હજી કદાચ વિકલ્પ કર, આ તો છે જ. અહીંયા તો અહીંયા કે કેવળ જ્ઞાન સ્વરૂપ છું. કેવળ જ્ઞાન એટલે અહીંયા શું લેવાનું છે? ક્ષાયિક ભાવ નહીં, પણ કેવળ જ્ઞાન એટલે શું છે? પરમ પારણામિક ભાવ, જે નિરપેક્ષ ભાવ છે. સાપેક્ષ ને તો ભલે કેવળ જ્ઞાન છે પણ અંતે તો અભાવની સાપેક્ષતા છે. ઔદ્યોગિક ભાવમાં શું હોય છે? સદભાવની અપેક્ષા છે. અહીંયા કેવી છે? પણ સાપેક્ષતા રહેલા. અને એટલા માટે નિયમ સાર નથી, એના માટે બહુ ચારે ભાવને આવરણ સંયુક્ત ના. કેવળ જ્ઞાન ને આવરણ હોય, આવરણ કોઈ હોય? અભાવનું આવરણ હોય, અભાવ ન હોય? અરે ભાઈ એની સાપેક્ષતા રહી ને એનું નામ કીધું. બાકી ત્યાં કોઈ કર્મ ના ઉદય નું ને એનું કોઈ નથી. અને છતાં પણ શું છે? ક્ષય ની સાપેક્ષતા. અહીંયા કેવળ જ્ઞાન સ્વરૂપ છું, શુદ્ધ છું. શુદ્ધ થવું છે કે શુદ્ધ છું? થવું નથી ને, તો થવાનું છે ને. તો બે વાત યાદ રાખવી જોઈએ ને કે હું છું અને પાછું, આ તો બે વિરુદ્ધ થયું. છું તો પછી થવું કેવું, અને થવું છે તો પછી છું ક્યાંથી આવ્યું, શું છે આ બધું, કેવું બધું, શુદ્ધ છું કે શુદ્ધ થવું છે. છું એટલે થવું નથી ને, નથી થવું મારે. તો ફક્ત આપણે વિરુદ્ધ થયું, જો છે તો પ્રગટ શું કામ કરવું, અને પ્રગટ છે તો શુદ્ધ કેમ હોય. થઈ જશે ની વાત જતી, પણ પેલા નક્કી તો કરાવો શુદ્ધ છું કે શુદ્ધ થવું છે. આ આખો બે નો સુમેળ એ જાતનો છે. તારે શું જોવે છે, અસ્તિત્વ નો શિકાર જોવે છે કે તને વેદન જોવે છે? જો શિકાર જોતો હોય તો શુદ્ધ જ છું, અને વેદન જોતો હોય તો મારે થવું છે. એટલે બધી અપેક્ષાઓ સમજીને કરવા જેવું છે બધું. સોનું છે એ શક્તિ, એ ભલે ગમે એટલું વર્ષોથી જેને કહે ને ખાણમાં પડ્યું હોય, સ્વભાવથી તો એ કે 100% પણ છતાં પર્યાયમાં જોવું તો કાલીમાં છે. બે વસ્તુ છે એમ, અહીંયા છું અને થવું, બે અપેક્ષા છે. તો અહીંયા જે એકાગ્રતાના અભ્યાસ માટે સ્વભાવની વાત કરે છે, એવું જે આત્મદ્રવ્યનું પરિણામ તે શુદ્ધ છે. જો ફરીથી શુદ્ધ નહીં છે, ફરીથી શું શબ્દ વાપરો, હું શુદ્ધ છું એવું જે આત્મદ્રવ્યનું પરિણામન, શબ્દ વજન ક્યાં દેવો છે, કેમ પરિણામન ઉપર, વાતુના વડા નથી જે નિશ્યાભાષી કરે છે. નિશ્યાભાષી શું કરે છે, હું તો કેવો છું, હું તો પરમાત્મા સ્વરૂપે છું, સિદ્ધ સ્વરૂપે. અને કઈ અમે અમારી ઘરની વાત નથી, શાસ્ત્રમાં લખેલું છે. વાતો કરે છે ને પરિણામન કરતા નથી, અને કસાયની મંદતા કરે છે ને ભેદનાન કરતા નથી. આ બે વિપરીતતા છે. એટલે બિનપણાનું પરિણમન નથી કહ્યું, આ તો પરિણમન. કારણ કે પરિણમન વગર ક્યારે પણ વેદન આવવાનું નથી. કારણ પરમાત્મા અનાદિ છે, ને અનાદિ હોવા છતાં શું નથી થયું, પરિણમન. અને પરિણમન નથી થયું તો વેદન આવ્યો નહીં. અહીંયા આખું પરિણમન કરવું, અને એ જ પરિણમન એ જ મોટો પહેલો પુરુષાર્થ છે. ભલે પેલા વિકલ્પ અભ્યાસ કરે ત્યારે વિકલ્પ છે એને ના નથી, પણ મૂળ જે આખો પુરુષાર્થ એમાં છે એવું પરિણમન થાય. જેવો એને પોતે વિકલ્પાત્મક ભૂમિકામાં નિર્ણય કર્યો તો એવું એનું શું થાય છે, પરિણમન થાય. તો જે એવું જે આત્મદ્રવ્યનું પરિણમન, આત્મદ્રવ્યનું પરિણમન એટલે જેવો આત્મા છે એવું પરિણમન. અને એટલા માટે ધર્મની વ્યાખ્યા ગુરુદેવ લીધી સરસ 16મી વારમાં, જેવો છો એવો થા, જેવો છો તેવો થા. બસ એટલા શબ્દમાં આવી ગયો, જેવો છો. શક્તિ સામર્થ્ય સ્વભાવની વાત કરી, અને એવો થા પર્યાયનું પરિણમન. તો આત્મદ્રવ્યનું પરિણમન તે શુદ્ધ નહીં છે. અને આવા પરિણમનને લીધે વૃત્તિ જ્ઞાનમાં વેળા કરે છે. જો ફરીથી આવા પરિણમનને લીધે વૃત્તિ વારંવાર ઉપયોગ વારંવાર સ્વભાવ તરફ વેળા કરે છે. કારણ કે પણતીએ આખો ઘર જોઈ લીધો છે, એને વિશ્વાસ કે આ તત્વના અવલંબનના આશ્રયમાં મને પૂર્ણતા થવાની, તો ઉપયોગ વારંવાર એ તરફ ઢેળા વગર રહેતો, ને જ્યાં સુખ બુદ્ધિ લાગે એ તરફ ઉપયોગ ઢેળા વગર રહે જ નહીં. તો એ વૃત્તિ જ્ઞાનમાં વેળા કરે છે, અને તેથી સ્થિરતા વધતી જાય છે, શ્રદ્ધા વધતી જાય છે. આત્માની શ્રદ્ધા વધતી જાય ને પછી સમ્યક દર્શન, પણ સમ્યક દર્શન થતા તો હજી તો કેવી શ્રદ્ધા છે, ચાર સમીક છે, અપસમીક ચાલો થઈ ગઈ ને પછી પેલા શ્રદ્ધાને હજી વધારવી પડે કે નહીં એને જોર કરવું. અરે ભાઈ, એ શ્રદ્ધાનું તો એને એક પકડી લીધું, એ પકડી લીધું છે. હવે તારે જે બાકી છે શું છે, ચારિત્રનો પુરુષાર્થ છે. તો એ અહીંયા એની સ્થિરતા વધતી જાય છે, અને એનું નામ જ એકાગ્રતાનો. એકને વિષય બનાવીને ઉપયોગની સ્થિરતા, એનું નામ એકાગ્રતા. એકને ગ્રહણ કરીને, એકને અગ્રહ કરીને, મુખ્ય કરીને એમાં સ્થિરતાનો પ્રયાસ પુરુષાર્થ, એનું નામ એકાગ્રતા.
આ તો કરીએ જ છે ને, તો એને ક્યાં ના છે, પણ એમાં પછી સુખ મળશે કે નહીં એ વિચારજે. તું તારે કરજે નહીં, કરી જ રહ્યો છો, અમે કરશું શું કામ, કરી જ રહ્યો છો અને એનું ફળ શું આવ્યું છે. કમસે કમ બીજી અસ્થિ રૂપથી ખ્યાલ ન આવે તો નાસ્તિથી તો વિચારી શકે કે અનાદિનું હું જે કાંઈ કરી રહ્યો છું એનો અંતે સરવાળો શેમાં છે, સુખમય દશામાં કે દુઃખમય દશામાં. તો એનો અર્થ છે કે મારું કરેલું કંઈક ખોટી દિશાનું છે, વિપરીતતાનું છે. એ વાત કરીને હવે ખુલાસો કરે છે જયચંદજી, શુદ્ધ નહીં શ્રુત જ્ઞાનનો અંશ છે. શ્રુત જ્ઞાન અહીંયા એટલે શુદ્ધ જ્ઞાન કેવું લેવું, ભાવ શ્રુત જ્ઞાન. સમ્યક દર્શન સાથે સાધક દશામાં જે જ્ઞાન છે તેનું નામ ભાવ શ્રદ્ધા, અને એનો શુદ્ધ નહીં એનો અંશ છે. આવે છે ને, શુદ્ધ નહીં એ પોતે અંશ છે કે અંશ છે? અંશ છે ને, એનો વિષય ભલે ને અંશી રહ્યો, પોતે શું છે? અંશ છે ને, તો તે ભેદ છે પૂર્ણ તો આવ્યું નહી, તો પોતે તો અંશ છે ને. હા, ભાવસર નામનો એક અંશ છે ને, તો એનો તો ટુકડો આવ્યો. તમે તો અભેદ અભેદ પૂર્ણ ની વાત કરો છો. અરે ભાઈ, ભાવ શ્રુત જ્ઞાન થી એક અંશ છે, પણ પોતાનું જે કામ છે એના માટે પૂરું છે. જેમ આંખ છે, આંખ એ શું છે? અંશ છે ને. હા, અવયવ છે ને, એટલે અંશ છે ને. અરે ભાઈ, આખા શરીરની અપેક્ષા એ અંશ કહો, પણ જાણવાની અપેક્ષા આંખ પૂર્ણ છે. શું છે અપેક્ષા? તે જે કહી ને આપણે, એમ તો આ દ્રવ્ય છે, દ્રવ્ય પ્રમાણ નો વિષય લે. પાછા તમે કહેશો ના, શુદ્ધ નહીં નો વિષય પાછો. પ્રમાણ નો વિષય છે, કેવો છે? અંશ છે કે અંશ છે ને. હાજી હાજી. હા, અરે વિશ્વની અપેક્ષા એ અંતર થતા અંશ છે. અને એ જ દ્રવ્યને જો પૂર્ણ કહેશો તો પર્યાય કહો કે દ્રવ્ય, એ પણ એક અંશ છે. પર્યાય ને પૂર્ણ કહેશો તો અવિભાગ પ્રતિ છે, અંશ છે. જ્યાં જે અપેક્ષા હોય એ રીતે સમજવું એ જોઈએ. તો એ શુદ્ધ નહીં, અને નહીં એટલે શું કહેવાય? એના ત્રણ રીતે અપેક્ષા એની વ્યાખ્યા આવે છે. શું આવે? નહીં ની વ્યાખ્યા, શુદ્ધ નહીં પછી લેશું, નહીં ની વ્યાખ્યા. શુદ્ધ જ્ઞાન નો અંશ એનું નામ નહીં, પછી બીજું એ બધું એમ આવી ગયું. જ્ઞાન પ્રમાણ જે ભાવ શોધના બધું આવી ગયું. હજી બીજું વક્તાનો અભિપ્રાય એ નહીં છે. હજી એક ત્રીજો, હજી એક ત્રીજો કેવાનું જાણવાની ખાલી નહીં ની વ્યાખ્યા. એ પછી એ નહીં છે એ વચન રૂપ સમજાવવા માટે છે, અને જાણવા માટે જ્ઞાન રૂપ છે. એ જુદી એક વ્યાખ્યા. અનેકાંશરૂપ વસ્તુના એક અંશ ને પકડે નામ નહીં છે. શું છે? ભાવ સુજ્ઞાન ને કહેતા થઈ ગયું. અને વસ્તુ કેવી? અનેકાંશરૂપ. અને અનેકાંશરૂપ વસ્તુમાં એક ધર્મ ને પકડે, એક અંશ ને પકડે એનું નામ એને પણ નહીં. અને વક્તાના અભિપ્રાય પ્રમાણે એ નિશ્ચય નહીં, વ્યવહાર નહીં કહેવાય. અને એ નહીં છે એ સમજાવવા માટે વચનરૂપ છે, અને પ્રણમન માટે એ જ્ઞાન છે. તો જ્ઞાન તે શુદ્ધ નહીં શ્રુત જ્ઞાન નો અંશ છે. અને આની વાત પ્રવચન સારમાં નહીં શરૂઆત કરીને ત્યારે આખી વાત લીધી છે. તેમને પછી નહીં દેખાડીને છેલ્લે તેમ કીધું, તમે નહીં થી જુઓ કે પ્રમાણ થી? અંતે જોવો ત્રિકાળ ભગવાન આત્માન. પછી એવા નહીં નિક્ષેપ પ્રમાણના ભેદમાં પણ કાળ સારો છે ને, નથી આવતો તેરમી પછી જ આવે છે. કારણ કે તેરમી માં આત્માને જાણવાના કયા શું કહેતા આ પાછા? ત્રણ ઉપાય, પ્રમાણ, નય અને અને એના પછી આચાર્ય શું લીધું? કળ ના, એટલે ટીકા, એટલે કળશ લીધો, પછી ટીકા આવી. અને ટીકામાં ત્રણ ઉપાય, આત્માના અધિગમના ઉપાય ત્રણ, અને એના પછી લગદશમો કળશ છે એમાં. હા, એ આવે છે લયોની લક્ષ્મી ઉદય પામ, અને પ્રમાણ ક્યાં અસ્તપણા ને પામ, અને નિક્ષોપનો સમૂહ ક્યાં ચાલ્યો છે અમને ખબર જ પડતી, કઈ પ્રદેત જ પ્રતિભાસ છે. તો આ તો અમે ઓલા તો અદ્વૈતવાદી તો કેજો અંતે અમે કેતા ન્યાય આવ્યો ને તમે એને કેતા ડાયટ હવે પેલા ન્યાય જ આવી ગયા તો શું એનો આચાર્ય એટલે જયચંદજી એ પણ એમાં સરસ પેલો અર્થ કર્યો છે. એમાં શું શબ્દ વાક્ય પેલો આચાર્ય દેવ આત્માનો અનુભવ કરીને કહે છે. અનુભવ થયો નથી તો અધરથી ઉડાડી દે છે તો એવી વાત નથી. અનુભવના કાળમાં આવા બે જે સમજણની હતી ત્યારે હતા, ભેદ હતા એની કોઈ નથી. પણ આ ક્યારે છે? અનુભવના કાળે. અને એને અદ્વૈતવાદીને કીધું આ જૈન દર્શન છે પેલા એ શ્યાદવાદ એટલે પેલા ભેદને સ્થાપે છે અને પછી અનુભવમાં. તમારી જેમ પહેલેથી નથી માનતા એમ નથી, એ શૈલી છે. છાલ વાળું કેળું લાવ્યા છે ને પછી કાઢીને ખાવાની વાત છે, કારણ કે ના છાલ હોય જ નહીં એમ કરીને વાત નથી. તો અહીંયા તો શુદ્ધ નહીં શ્રુત જ્ઞાનનો અંશ એક વાત, અને શુદ્ધ જ્ઞાન તો પરોક્ષ છે. બરોબર છે, શુદ્ધ જ્ઞાન ને પરોક્ષ એમાં કીધું છે, તથા સૂત્રમાં જ કીધું છે ઉમા સ્વામીએ. આદ્ય પરોક્ષ કીધું છે ને, આદ્ય એટલે મતી શુદ્ધ બે અવધિમાં નામ એક દેશ પ્રત્યક્ષ અને કેવળ નામ સકલ પ્રત્યક્ષ પૂર્ણ પ્રત્યક્ષ. તો એ શુદ્ધ જ્ઞાન તે પરોક્ષ છે. બરોબર છે ને, આ પત્રકારને આત્માના પ્રદેશો તો ન દેખાય ને, ગુણ ન દેખાય ને, એમાં આમ તો ખબર તો પડે ને અમને ખબર પડે આત્મા કેવો છે. અમને સાકર ખાતા પેલા અમને ખબર પડી જાય સાકર કેવા આકારની છે. અને અમને અને અમને અમને તો ગોળ પેંડો બહુ જ ભાવે, ચોરસ કરતા ગોળ પેંડો બહુ ભાવે અમને. અરે તને પેંડાની પડી નથી, એના સ્વાદની વેદનની પડી નથી, જો તું આકાર જોવા જાય. અહીંયા કહે છે કે એ અને એના માટે ગુરુદાસ બહુ સરસ લે છે. એ વેદન લે છે એટલે એમ ના સમજ્યું કે એમાં કઈ ઓછપ છે. વેદન એ પ્રત્યક્ષ જ છે. પ્રત્યક્ષ એટલે એ જ વખતે વિશ્વાસ આવે છે કે આ જ આત્મા. વેદન ની મુખ્યતા હતી જાણે એમ ના સમજ ના ને, એને તો ક્યાં પ્રદેશ ખબર પડે ને ક્યાં આનંદ ગુણ ખબર પડે એવું નહીં. વેદનમાં એટલી નિસંગતા આવે છે આંધળાને, એને નિસંગતા હશે કે નહીં? સાકર ગળી છે એવી તો એને કઈ દેખાતું તો છે ને, ભલે એ કલર નથી જોઈ શકતો આકાર જોઈ શકતો નથી, પણ એ સાકર છે. તમે આપો છો નામ, બાકી એને કે નથી ખબર. પણ એને જો કહી કીધું કે ગળી તે સાકર, તો જ્યાં ગેળો સ્વાદ આવ્યો તેનો વિશ્વાસ કેવો છે? એવું નથી કે કોઈ દેખતા છે ને કઈક વધારે છે, નાનું નથી. એટલું અંદર વેદન નું બળ આવે છે અંદરમાં. આ એનું નામ વેદન પ્રત્યક્ષ કહેવામાં આવે છે. અને એને પાંચમી ગાથામાં શું કીધું? પ્રચુર સંવેદન સ્વરૂપ સ્વસંવેદન, પ્રચુર સંવેદન સ્વરૂપ સ્વસંવેદન. આ એ મુનિરાજને છે એટલે પ્રચુર. તો અહીંયા શુદ્ધ જ્ઞાન પરોક્ષ છે એ અપેક્ષા એ કીધું છે કે જેમ કેવડી બધા પ્રદેશ જોવે છે આકાર જોવે એવું દેખાતું, પણ એની અપેક્ષા એમ ના સમજ્યું કે વેદન નથી. અને વેદન કેવું હોય? પ્રત્યક્ષ કે પરોક્ષ? વેદન પ્રત્યક્ષ જ હોય ભાઈ. અમને નાના છોકરાને કાંઈ ખબર ના પડે તો એમ કે જો તું મરચો નહીં ખાતો તને તીખું લાગશે, તને નહીં ખબર પડે એમ કહીએ ના આપણે નાના છોકરાને ન ખબર. મોટા એને કેવું પડે કે ભાઈ મરચું નહીં ખાતો એ તીખું હોય, તને ન ખબર પડે એ તો નાનો છે. નજીક નહીં પણ એને ખબર ન પડે ને. શું ખબર પડે કે આ મરચું છે અને તીખું હોય આ એવું બધું ક્યાં ખબર પડે? વેદન ને કોઈ શબ્દ ના આપે એટલે વેદન ઓછું છે એમને સમજવું. વેદન ને વાણીની જરૂર નથી, વેદન ને ભાષાની જરૂર નથી. વેદન 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 આવે તો એનું તમે વર્ણન કરી શકો તો જ વેદન કહેવાય. એવું છે જીવનમાં મૂંગો છે કોઈ આંદોળન નહીં, કોઈ મૂંગો છે હવે વર્ણન નથી કરી શકતો તેને રસ સ્વાદ ઓછો આવતો હોય. આ એક છે ને, ક્યારે આપણે એવી બધી કલ્પનાઓમાં આપણે જ કલ્પનાઓમાં અટકી ગયા છે. પણ એકવાર જો વિચાર કરે કે વેદન શું છે અને જ્ઞાનનું હોવું એક શબ્દ શું છે. અરે અગિયાર અંગમાં આત્માનું આમ જેને કે નામ ખૂણે ખૂણું જેણું બધું કરી લીધું અને વેદન નથી તો એને જાણ્યો જ નથી આત્મા. અને જેને વેદનમાં આત્મા લઈ લીધું એને કાંઈ ભલે ને આત્મા શબ્દ બોલતા ન આવડતો હોય તો પણ એને શું છે એ જાણે. અહીંયા શુદ્ધ જ્ઞાન પરોક્ષ છે એ તો જાણવાની અપેક્ષા છે. તેથી તે અપેક્ષા એ શુદ્ધ નહીં દ્વારા થતો શુદ્ધ સ્વરૂપ નો અનુભવ પણ પરોક્ષ એમ કહેવાય છે. બાકી અનુભવ તો પ્રત્યક્ષ જ હોય. પણ ઓલું અપેક્ષા એ કે પ્રદેશ આદિ કેવડી જેમ જોવે છે એવું એને નથી, માટે એને અનુભવ પ્રરોક્ષ એ તો વ્યવહાર સાંભળ વ્યવહાર કહેવાય બાકી તો. અને હવે કે છે વળી તે અનુભવ એક દેશ શુદ્ધ છે તે અપેક્ષા એ જેવો શુદ્ધ સ્વભાવ છે એવું શુદ્ધ નું અવલંબન હશે એ અપેક્ષા તેને વ્યવહાર થી પણ પ્રત્યક્ષ કહેવામાં આવે છે. પ્રત્યક્ષ એટલે અહીંયા કે એ વેદન તો પ્રત્યક્ષ છે જ, એનો તો એનો કોઈ પ્રશ્ન નથી. આ તો જાણવાની અપેક્ષાની વાત એ છે કે કેવડીની જેમ જણાતું નથી માટે પરોક્ષ છે, અને છતાં પણ એ આત્માનું વેદન આવ્યું છે તો એવો નિર્ણય થયો છે તેને પરોક્ષ એને પ્રત્યક્ષ પણ વ્યવહારે કહેવામાં આવે. બાકી તો જાણવાની અપેક્ષા એ પ્રદેશોની અપેક્ષા કેવો છે પરોક્ષ. પણ જેવો શુદ્ધાત્મા છે એવો જ્ઞાનમાં આવ્યો છે અને તો પછી એને ઉપચારથી વ્યવહારથી પ્રત્યક્ષ પણ કહેવામાં બે અપેક્ષા લીધી છે. હવે કે છે સાક્ષાત શુદ્ધ નહીં તો, એટલે સાક્ષાત શુદ્ધ નહીં તો કે જેમ કેવડી ભગવાન જાણે છે એવું પૂર્ણપણે, તમે એને વેદન થી લ્યો કે એના આકાર થી લ્યો, પ્રદેશ એટલે આકાર થી લ્યો કે ગુણ થી લ્યો, શુદ્ધ ને એટલે પૂર્ણપણે જેવું એનું સર્વાંગે અસ્તિત્વ છે. કેવું સર્વાંગે અસ્તિત્વ છે? દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે એવું બધું જ્યાં જાણે તો તે ક્યારે થવાનું છે? કેવળ જ્ઞાન થયે. અહીંયા શુદ્ધ નહીં કેવું છે એક વેદન ની અપેક્ષા છે, અને બાકી તો એ જે શુદ્ધ નહીં એટલે કે જેમ કેવળ જ્ઞાન તો એ કેવળ જ્ઞાન તો શુદ્ધ નહીં તો કેવળ જ્ઞાન થયે થાય છે. અને આનો જ ગુરુદેવજી ખાસ ખુલાસો કરતા શું કરતા, કોઈને જ પ્રશ્ન થાય કે કેવળ જ્ઞાન માં શુદ્ધ નહીં ક્યાંથી હોય, અને તમે કહો કેવળ શુદ્ધ નહીં તો કેવળ જ્ઞાન થયે થાય છે. અરે ભાઈ અહીંયા કેવળ જ્ઞાન શું છે? શુદ્ધ નહીં નું ફળ છે. અને તો પછી કેવળ જ્ઞાન થતા શુદ્ધ નહીં પૂર્ણ થયો એવું કહેવામાં આવે છે. જેમ કે ને કોઈ ઝાડ વાવ્યા તા બીજ વાવ્યું બધું ખેડ્યું બધું ખેડ્યું, હવે એની સાચી મહેનત ક્યારે કહેવાશે? ફળ આવ્યો તો વચ્ચે સરસ મજાનું કર્યું ઠેઠ સુધી જેને કે ને, હવે બસ રાત જોતો તો થોડા દિવસ હમણાં તો પાક ઉગી જશે અને એમાં કોઈ રોગ લાગુ પડી ગયો વાવાઝોડું એમ તો શું થયું એમ. અહીંયા આખું ફળ જયારે આવે ત્યારે પૂર્વે કરેલાનું સાર્થક કહેવાય. તો શુદ્ધ નહીં પ્રગટ થયો ચોથે ગુણસ્થાને, અને ક્રમે કરીને પુરુષાર્થ કરીને પૂર્ણતા થઈ તો જાણે શુદ્ધ નહીં પ્રગટ થઈ ગયો પૂર્ણ થઈ ગયો એમ કેવળ જ્ઞાન થતા કહેવામાં આવે. બાકી કેવળ જ્ઞાન માં શુદ્ધ નહીં છે એવું, કેવળ જ્ઞાન માં શુદ્ધ નહીં નથી ભાઈ, નહી નથી. પણ કેવળ જ્ઞાન નો સમય એનો વિષય તો ચાલુ છે. વિષય ક્યારે છે? નહી વખતે કે કેવળ જ્ઞાન વખતે? શુદ્ધ નહીં નો વિષય ક્યારે હોય? શુદ્ધ નહીં હોય ત્યારે હોય કે કેવળ જ્ઞાન હોય ત્યારે હોય? ક્યારે હોય? શુદ્ધ નહીં નો વિષય શુદ્ધ નહીં હોય ત્યારે જ હોય ને, પછી નું કેવળ જ્ઞાન તો ક્યારે હોય? હા એટલે ક્યારે? ત્યારથી જ્યારથી શુદ્ધ નહીં પ્રગટ થયું ત્યારથી ચાલુ જ છે. શું છે? શુદ્ધ નહીં નો વિષય ક્યારે હોય? એકવાર પ્રગટ થયો પછી ચાલુ જ હોય. અરે ભાઈ શુદ્ધ નહીં નો વિષય સદાય છે, તું એને સ્વીકાર કે ન સ્વીકાર, અધૂરો સ્વીકાર કે પૂર્ણ, વિષય ક્યારે? વિષય જો નહીં હોય તો તારા માટે કઈ શરૂઆત જ નહીં થાય. શુદ્ધ નહીં વિષય તો નિરંતર, પણ હવે આ શુદ્ધ નહીં નો આશ્રય લઈને પૂર્ણતા થઈ એનું ફળ આવ્યું તો શુદ્ધ નહીં કેવળ જ્ઞાન થયે થયું એમ કહેવામાં આવે. બાકી એનો વિષય તો એને આવે. હવે કે છે કે 121મો કળશ, જેવો શુદ્ધ નહીં થી ચૂપ થાય તેવો કર્મ બાંધે છે. આખી જે 11 ગાથામાં શુદ્ધ નહીં શુદ્ધ નહીં, આ ઠેઠ સુધી શુદ્ધ નહીં અથવા જ્ઞાન મનો વિષય એ રીતે વાત ચાલુ આવે. હવે અહીંયા એક સામાન્ય શું લખ્યું છે, આમ તો એક વાર 38 ગાથામાં શું આવે છે, ફરીથી અંકુર, ફરીથી મોં નો અંકુર ઉત્પન્ન થવાનો નથી. અને પ્રવચન સારમાં આવે છે મોહ ગ્રંથિ જે નાશ થઈ છે એ ફરીથી હવે થવાની, તો પછી અહીંયા તો કે શુદ્ધ નહીં થી ચ્યુત થાય. તો અહીંયા આમાં બે વાત આવે છે. જે આગલી ગાથા આવશે એ તો છે ઉપયોગપણથીનું, હવે જે બે ગાથાઓ આવ્યાની છે એનું આ એક સૂચના રૂપમાં છે. જો આગલી 179-80 એમાં બે વાત આવશે. પેલું તો એક શું છે, પેલું તો જો એમાં છે ને 180માં શું છે, શુદ્ધ નહીં થી જો પરિચિત થશે તો એ કર્મને બાંધશે, અને કર્મને બાંધશે તો શું થશે, જુદા જુદા પ્રકારના આવશે. એટલા માટે નામ શું કહેવાય, જુદા જુદા પ્રકાર. આઠ કર્મ ભાઈનું નામ એક પ્રકૃતિ, ચાર પ્રકારના છે. પ્રદેશ એટલે જથ્થો છે, અને પ્રકૃતિ એટલે જુદા જુદા પ્રકાર છે. આનો સ્વભાવ કેવો, પ્રકૃતિ, અને પછી સ્થિતિ, અને અનુભવ, ફળ દેવાની શક્તિ અને અનુકાર. તો એની વાત આગળ. અને એના માટે દ્રષ્ટાંત પણ આપશે. શું દ્રષ્ટાંત આપશે, કે આહાર ગ્રહણ કરીએ છીએ તો કોઈક શેમાં જાય છે, લોહીમાં જાય છે, કોઈ પરુમાં જાય છે, કોઈ હાડકામાં જાય, કોઈ જેના જે પ્રકાર હોય. તો એ રીતે અહીંયા આપણને એ આવવાની જ ગાથા, એનું જાણે સૂચના છે અહીંયા બી. એ રીતે એમાં એ આવશે. લઈએ થોડુંક, ચાલો. તો હવે અને આ રીતે પછી છેલ્લે છેલ્લે શું કહેશે, તો યાદ રાખજે કે અહીંયા આપણને પેલા કીધું કે એ જ્ઞાની છે અને શુદ્ધ નહીં છે તો એને બંધ થતો નથી, અને અહીંયા કહે છે ચ્યુત થાય તો બંધ થયા વગર રહેશે નહીં. બે વાત કરી, બે વાત કરી કે શુદ્ધ નહીં છે જ્યાં સુધી, જેમ કે ને શુદ્ધ નહીં છે એટલે તારી પાસે શું છે, એક પ્રોટેક્શન છે. જેમ કે અમારી પાસે પ્રોટેક્શન એવું છે, ત્યાં એવું જ ઓલું કર્યું છે, કેવું કે સિક્યોરિટી લોમાં અમારે તો નંબરનું છે ને, બુલેટ પ્રૂફ એ છે નહીં ને, ઓલું નંબર વાળું, અમે સેન્સર વાળું છે નંબર વાળું, કે નંબર ન કરો તો ના થાય, અથવા તો તમારો ફિંગરનું છે તો નહીં તો ગમે એવો હશે નહીં. એમ અહીંયા શુદ્ધ નહીં શું છે આપણા માટે, એવું પ્રોટેક્શન આત્માને કે ચિંતા ન કરો, શુદ્ધ નહીં છે ત્યાં સુધી કર્મ બંધાવવાના. અને સાથે વોર્નિંગ પણ આપણે યાદ રાખજે, જો શુદ્ધ નહીં થી ચ્યુત થયો તો બંધાયા વગર. અને એ ખાલી બંધાય કેવી રીતે, જુદા જુદા કર્મથી. જેમ આહાર ગ્રહણ કરીશ તો જુદા જુદા એ પ્રણમન થાય છે, એમ તો કેરો ચ્યુત થઈ ગયો તો નવા નવા જુદી જુદી જાતના એ કર્મો એનો એ બંધાશે. એનો વિસ્તાર છે 121 કળશમાં.